એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે, બાળસાહિત્ય. એમ કે આપણે ઘણીવાર વિચારીએ કે આ તો બસ બાળકો માટેની વાર્તાઓ છે, મનોરંજન છે,
હા કે પછી કનાસ થોડું ઘણું શીખવા માટેનું સાધન,
બરાબર. પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ વાર્તાઓ, આ પુસ્તકો એ ખરેખર કેટલું મોટું સાંસ્કૃતિક બળ છે? આપણી વિચારસરણી આપણા સમાજ પર એની કેટલી અસર પડે છે?
અને આજે આપણે આ જ ગહન વિષયને સમજવાનો પ્રયાસ કરીશું કિમ્બરલી રેનોલ્ડ્સના ખૂબ જ મહત્વના પુસ્તક ચિલ્ડ્રન્સ લિટરેચરના આધારે.
હા, તો શરૂઆત કરીએ લેખકથી જ. કિમ્બરલી રેનોલ્ડ્સ કોણ છે તેઓ?
જુઓ, કિમ્બરલી રેનોલ્ડ્સ ન્યૂ કેસલ યુનિવર્સિટીમાં બાળ સાહિત્યના ખૂબ જ જાણીતા પ્રોફેસર છે. એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે એમનું નામ આ ક્ષેત્રમાં બહુ મોટું છે.
ઓ, એટલે કે એક્સપર્ટ છે આ વિષયના.
બિલકુલ, તેઓ ઇન્ટરનેશનલ રિસર્ચ સોસાયટી ફોર ચિલ્ડ્રન્સ લિટરેચરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને એમને એમના કામ માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બ્રધર્સ ગ્રીમ એવોર્ડ પણ મળેલો છે.
વાહ, એટલે એમનો અનુભવ અને જ્ઞાન તો વિશાળ હોવાના જ.
ચોક્કસ, લગભગ 3 દાયકાથી વધુ સમયથી તેઓ આ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યા છે, ખાસ કરીને એમની પકડ 19મી અને 20મી સદીના બાળ સાહિત્ય પર. અને બીજું, જે સાહિત્ય પરંપરાગત વિચારોને પડકારે છે, એટલે કે ક્રાંતિકારી બાળ સાહિત્ય, એના પર એમનું કામ નોંધપાત્ર છે. એમનું એક પુસ્તક છે રેડિકલ ચિલ્ડ્રન્સ લિટરેચર, જે ખૂબ પ્રભાવશાળી ગણાય છે.
અને એમનો જોવાનો દૃષ્ટિકોણ પણ જરા હટકે છે, એમ સાંભળ્યું છે. માત્ર સાહિત્ય નહીં પણ એની આસપાસની દુનિયા સાથે એને જોડે છે.
હા, એ જ એમની ખાસિયત છે. તેઓ સાહિત્યિક વિશ્લેષણને સમાજશાસ્ત્ર, શિક્ષણના સિદ્ધાંતો, મનોવિજ્ઞાન, સાંસ્કૃતિક અભ્યાસ આ બધા સાથે જોડે છે, એટલે એમની વાતમાં ઊંડાણ આવે છે.
અને છતાં સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે વાત મૂકે છે, ખરું ને?
બરાબર, એ ગહન વાતોને સરળ બનાવે છે. અને મહત્વનું એ છે કે તેઓ બાળ સાહિત્યને કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી ગણતા. એને એક જીવંત ધબકતું બળ માને છે જે સમાજને સતત ઘડે છે. એમનો અભિગમ વૈશ્વિક છે, કોઈ એક દેશ પૂરતો સીમિત નથી.
ખૂબ રસપ્રદ. તો હવે સીધા પુસ્તક પર આવીએ. આ ચિલ્ડ્રન્સ લિટરેચર પુસ્તકનો મુખ્ય હેતુ શું છે?
મુખ્ય હેતુ તો એ છે કે બાળ સાહિત્ય, જેને આપણે ઘણીવાર ઓછો અંદાજ આપીએ છીએ, તેનો એક વ્યાપક અને વિવેચનાત્મક પરિચય આપવો. રેનોલ્ડ્સ ઈચ્છે છે કે આ વિષય સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને આવે.
એટલે માત્ર શૈક્ષણિક જગત માટે નહીં.
ના ના, આ પુસ્તક વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, માતા પિતા અને મારા તમારા જેવા કોઈ પણ જિજ્ઞાસુ વાચક માટે છે, જેઓ જાણવા માંગે છે કે બાળકોની વાર્તાઓમાં ખરેખર કેટલું ઊંડાણ હોય છે.
અને પુસ્તકની મુખ્ય દલીલ, એનો જે કેન્દ્રીય વિચાર છે, એ શું છે?
મૂળ વાત એ છે કે બાળ સાહિત્ય એ કંઈ પુખ્ત સાહિત્યની નાની કે હળવી નકલ નથી, એ અલગ છે. એની પોતાની ખાસિયતો છે
અને એ ખાસિયતો જ એને શક્તિશાળી બનાવે છે.
બરાબર, એ જ લક્ષણો એને સાંસ્કૃતિક મૂલ્યો ઘડવામાં અને વ્યક્તિના વિકાસને પ્રભાવિત કરવામાં આટલું પાવરફુલ બનાવે છે. રેનોલ્ડ્સ કહે છે કે આ એક એવું ક્ષેત્ર છે, એક એવી જગ્યા છે જ્યાં સમાજ બાળપણ વિશે, સત્તા વિશે, ઓળખ વિશે, ભવિષ્ય વિશે પોતાના મૂળભૂત વિચારોની ચર્ચા કરતો હોય છે, ભલે પછી એ વાર્તાના રૂપમાં હોય.
એટલે એક રીતે સમાજનો અરીસો.
હા, અરીસો પણ અને દીવો પણ. રેનોલ્ડ્સ એને સાંસ્કૃતિક બેરોમીટર કહે છે. એ બતાવે છે કે સમાજ બાળપણને, શિક્ષણને, નૈતિકતાને કેવી રીતે જુએ છે અને સમય સાથે આ દૃષ્ટિ કેવી રીતે બદલાય છે એ પણ દેખાય છે.
તો પુસ્તક આખી સફર કરાવે છે, શરૂઆતથી અત્યાર સુધીની.
હા, પુસ્તક શરૂ થાય છે મૂળભૂત પ્રશ્નથી કે બાળ સાહિત્ય એટલે શું. પછી એ આપણને 18મી સદીમાં લઈ જાય છે, જ્યારે તેનો ઉદ્ભવ થયો. એ સમયના બાળપણના ખ્યાલો, શિક્ષણના વિચારો, એ બધાની વાત છે.
અને પછી જુદી જુદી શૈલીઓ, જેમ કે પરીક કથાઓ, સાહસ કથાઓ,
આર કાલ્પનિક કથાઓ, વાસ્તવિક વાર્તાઓ, એ બધાનું વિશ્લેષણ છે. ચિત્રોનો રોલ શું છે, પુસ્તક પોતે ભૌતિક રીતે કેવું છે એની પણ વાત છે. અને છેલ્લે આજના પડકારો, ડિજિટલ મીડિયા, વિવિધતા, વૈશ્વિકરણ આ બધું જ.
ચાલો થોડું વધુ ઊંડાણમાં જઈએ. પહેલો પ્રશ્ન, બાળ સાહિત્ય શું છે? રેનોલ્ડ્સને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે?
એમનું કહેવું છે કે એની વ્યાખ્યા એની અંદર શું લખ્યું છે એના પરથી નથી થતી, પણ એ કોના માટે લખાયું છે, એટલે કે બાળકો જે ઈચ્છિત પ્રેક્ષક છે એના પરથી થાય છે.
પણ આમાં તો ગૂંચવણ હશે ને, કારણ કે બાળપણ પોતે જ બદલાતું રહે છે.
ચોક્કસ, એ પહેલી જટિલતા છે. બાળપણ એ કોઈ કુદરતી અવસ્થા નથી, પણ સમાજે બનાવેલો ખ્યાલ છે જે સમય અને સંસ્કૃતિ સાથે બદલાય છે. 100 વર્ષ પહેલાંનું બાળપણ અને આજનું બાળપણ અલગ છે.
અને બીજો મુદ્દો?
બીજો મુદ્દો એ કે આ સાહિત્યનો પ્રેક્ષક ખરેખર તો બેવડો છે, બાળક વાંચે છે, પણ લખનાર, છાપનાર, ખરીદનાર, પસંદ કરનાર એ મોટા ભાગે પુખ્ત હોય છે.
હા, આ તો બહુ મહત્વની વાત છે. એટલે પાવર ડાયનેમિક્સ, સત્તાનું અસંતુલન આવી જાય.
બરાબર. અને ત્રીજું, હેતુ શું? શિક્ષણ આપવું કે આનંદ આપવો? આ ચર્ચા તો સદીઓથી ચાલે છે. રેનોલ્ડ્સ ભારપૂર્વક કહે છે કે ભલે ગમે તેટલું મનોરંજક લાગે, દરેક બાળ સાહિત્યમાં કોઈક ને કોઈક વિચારધારા, કોઈક ને કોઈક સંદેશ છુપાયેલો હોય જ છે. એ ક્યારેય ન્યુટ્રલ નથી હોતું.
એટલે જ પેલો વિચાર કે બાળ સાહિત્ય ક્યારેય ફક્ત બાળકો વિશે નથી હોતું, તે હંમેશા તે પુખ્ત વયના લોકો વિશે પણ હોય છે જેઓ તેને બનાવે છે અને બાળકો સુધી પહોંચાડે છે.
એકદમ સાચું. હવે ઇતિહાસમાં થોડું પાછળ જઈએ, 18મી સદીમાં. એ પહેલાં મોટાભાગે બાળકો એ જ વાંચતા જે મોટાઓ વાંચતા. પણ પછી આવ્યા જ્હોન લોક.
હા, પેલો ટેબ્યુલર આશાવાળો સિદ્ધાંત, કોરી પાટી.
બરાબર. એમણે કહ્યું કે બાળકનું મન કોરી પાટી જેવું છે, તમે જે લખો તે લખાય. એટલે પછી એવા સાહિત્ય પર ભાર મુકાયો જે નૈતિક રીતે, શૈક્ષણિક રીતે બાળકને ઘડે.
અને બીજી બાજુ રૂસો હતા, જેમણે કહ્યું કે બાળક તો કુદરતી રીતે સારું જ હોય છે.
હા, જીન જેક્સ રૂસો, એમનું પુસ્તક ઇમિલ. એમણે કહ્યું કે સમાજ બાળકને બગાડે છે. એમણે રોમેન્ટિક કુદરતી બાળકના આદર્શને પ્રોત્સાહન આપ્યું. એમણે તો ત્યાં સુધી કહ્યું કે રોબિન્સન ક્રુસો જ બાળકો માટે વાંચવા લાયક પુસ્તક છે.
અચ્છા.
અને આ જ સમયમાં જ્હોન ન્યૂબેરી જેવા હોશિયાર પ્રકાશકો આવ્યા, જેમણે શિક્ષણ અને મનોરંજનને ભેળવીને બાળકો માટે પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. એટલે કે શરૂઆતથી જ બાળ સાહિત્ય, શિક્ષણ, નૈતિકતા અને વેપાર આ બધાનું મિશ્રણ રહ્યું છે.
પછી આવ્યો સુવર્ણ યુગ, મધ્ય 19મી સદીથી 20મી સદીની શરૂઆત સુધીનો સમય. આ સમયમાં શું બદલાયું?
મુખ્ય બદલાવ એ આવ્યો કે સીધો ઉપદેશ આપવાને બદલે કલ્પના, ફેન્ટસી બાળકના આંતરિક મન પર વધુ ભાર મુકાયો.
જેમ કે એલિસ ઇન વન્ડરલેન્ડ.
બરાબર. લેવિસ કેરોલની એલિસ, એણે તર્કના નિયમો તોડ્યા, મોટાઓની સત્તાની મજાક ઉડાવી અને બાળકના દૃષ્ટિકોણને મહત્વ આપ્યું. એ ક્રાંતિકારી હતું.
અને લિટલ વિમેન જેવી વાર્તાઓ પણ આ જ સમયની.
હા, લુઇસા મે એલકોટની લિટલ વિમેન, એમાં કુટુંબ અને છોકરીઓના જીવનનું આદર્શ ચિત્રણ હતું. બીજી તરફ છોકરાઓ માટે સાહસ કથાઓ, સામ્રાજ્યની વાર્તાઓ લખાઈ. સ્ટીવન્સન, હેન્ટી જેવા લેખકોએ બ્રિટિશ સામ્રાજ્યવાદ, પુરુષાર્થ જેવા મૂલ્યો રજૂ કર્યા.
એ યુગમાં નિર્દોષ બાળકની કલ્પના ખૂબ પ્રચલિત હતી, ખરું ને?
હા, પણ રેનોલ્ડ્સ યાદ અપાવે છે કે એક ક્લાસિક ગણાતી કૃતિઓ પણ તે સમયની વિચારધારાઓ, વર્ગ, લિંગ, જાતિભેદથી મુક્ત નહોતી. એ એના સમયનું પ્રતિબિંબ હતી.
20મી સદીમાં 2 વિશ્વયુદ્ધો થયા, મનોવિજ્ઞાનના નવા સિદ્ધાંતો આવ્યા, આ બધાની શું અસર થઈ?
એનાથી પેલો વિક્ટોરિયન નિર્દોષ બાળકનો આદર્શ થોડો નબળો પડ્યો. વાસ્તવિકતા વધુ કઠોર લાગવા માંડી. યુદ્ધ પછીના સમયમાં એક બીજો સુવર્ણ યુગ આવ્યો,
જેમાં સીએસ લુઇસ અને ટોલ્કિન જેવા લેખકો.
હા, એમની નર્નિયા અને હોબિટ જેવી કૃતિઓ. એમાં યુદ્ધ પછીની દુનિયામાં શાંતિ અને વ્યવસ્થાની ઝંખના દેખાય છે. કાલ્પનિક દુનિયામાં સારા અને ખરાબ વચ્ચેની સ્પષ્ટ નૈતિક લડાઈઓ હતી.
પણ પછી તો વાસ્તવિકતા તરફનું વલણ વધ્યું ને 1960-70ના દાયકામાં.
બિલકુલ. જેને સોશિયલ રિયલિઝમ કહે છે. પ્રોબ્લેમ નોવેલ્સ આવી. જુડી બ્લૂમ જેવા લેખકો એવા વિષયો પર લખ્યું જે પહેલાં બાળકોના સાહિત્યમાં વર્જિત ગણાતા હતા. છૂટાછેડા, ગરીબી, જાતિવાદ, મૃત્યુ.
અને રોવાલ્ડ ડાલ, એમની વાર્તાઓમાં તો મોટાઓ જરા વિચિત્ર હોય છે.
હા, એ પુખ્ત સત્તા પર વધતા જતા અવિશ્વાસનું પ્રતિબિંબ છે. ડાહલની વાર્તાઓમાં હોશિયાર બાળકો ઘણીવાર મૂર્ખ કે ક્રૂર મોટાઓને બરાબરનો પાઠ ભણાવે છે. આ બધું બતાવે છે કે દુનિયા બદલાઈ એમ સાહિત્ય પણ બદલાયું.
એટલે જ પેલી વાત કે બાળકો માટે લખાયેલા પુસ્તકો ઘણીવાર એવી વાતો કહી જાય છે જે પુખ્ત સાહિત્યમાં સીધી રીતે કહેવી મુશ્કેલ હોય છે.
એકદમ લાગુ પડે છે. હવે પિક્ચર બુક્સની વાત કરીએ, ચિત્ર પુસ્તકો.
હા, એ માત્ર ચિત્રોવાળી વાર્તાઓ નથી એમ તમે કહ્યું.
ના, જરાય નહીં. રેનોલ્ડ્સ કહે છે કે એ એક આગવું અત્યાધુનિક ચલા સ્વરૂપ છે. એમાં શબ્દો અને ચિત્રો વચ્ચેનો સંબંધ બહુ ડાયનામિક હોય છે.
કઈ રીતે?
જો ક્યારેક ચિત્રો એ જ પહે જે શબ્દો કહે છે, ક્યારેક ચિત્રો વાર્તામાં વિગતો ઉમેરે છે જે શબ્દોમાં નથી, અને ક્યારેક તો ક્યારેક ચિત્રો શબ્દોથી સાવ જુદી જ વાર્તા કહેતા હોય છે. આનાથી બાળકની વિઝ્યુઅલ લિટરસી એટલે કે ચિત્રોને વાંચવાની અને સમજવાની ક્ષમતા વિકસે છે.
આ તો બહુ રસપ્રદ છે. ઉદાહરણો છે આના?
ઘણા છે. બીટ્રિક્સ પોટરના પુસ્તકો જુઓ, શબ્દો અને ચિત્રો કેટલા સરસ રીતે જોડાયેલા છે. ડોક્ટર સ્યુસે ભાષા અને ચિત્રોની રમતથી કંટાળાજનક પાઠ્યપુસ્તકો સામે પડકાર ફેંક્યો.
અને પેલું પ્રખ્યાત પુસ્તક વેર ધ વાઇલ્ડ થિંગ્સ આર,
હા, મોરિસ સેન્ડેકનો, એ તો ક્રાંતિકારી ગણાયો, કારણ કે એણે બાળકના ગુસ્સા જેવી નકારાત્મક ગણાતી લાગણીને પણ સહાનુભૂતિથી, પ્રામાણિકતાથી રજૂ કરી, એક મનોવૈજ્ઞાનિક સફર બતાવી.
અને આજના ચિત્ર પુસ્તકો?
એ તો હજુ એ આગળ વધી રહ્યા છે. શબ્દો વગરની વાર્તાઓ, વાચક સાથે સીધી વાત કરતા પાત્રો, બીજા પુસ્તકોના સંદર્ભો, કલાત્મક રીતે બહુ પ્રયોગો થાય છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં જેનરો ફિક્શન એટલે કે ચોક્કસ શૈલીનું સાહિત્ય, એનો પણ બહુ વિકાસ થયો છે, ખરું ને? ખાસ કરીને ફેન્ટસી, સાયન્સ ફિક્શન, યંગ અડલ્ટ લિટરેચર.
હા, ચોક્કસ. 20મી સદીના ઉત્તરાર્ધથી આ શૈલીઓ ખૂબ લોકપ્રિય બની છે. ફેન્ટસીમાં હેરી પોટર શ્રેણીનું ઉદાહરણ તો સૌ જાણે છે.
હા, એણે તો આખી દુનિયામાં જાદુ પાથરી દીધો.
પણ એ માત્ર જાદુની વાત નથી, એમાં મિત્રતા, વફાદારી, પૂર્વગ્રહ, મૃત્યુ, સત્તાનો દુરુપયોગ, કેટલા બધા ગહન મુદ્દાઓ છે. એણે સાબિત કર્યું કે બાળકો અને યુવાનો જટિલ નૈતિક અને દાર્શનિક પ્રશ્નો પર વિચારવા સક્ષમ છે.
અને યંગ અડલ્ટ યુએ લિટરેચર, જે ખાસ ટીનેજર્સ માટે લખાય છે,
એ પણ ખૂબ વિકસ્યું છે. એમાં ઓળખની શોધ, જાતીયતા, સામાજિક ન્યાય, પુખ્ત બનવાની મૂંઝવણો, આ બધા વિષયો કેન્દ્રમાં હોય છે.
અને પેલી ડિસ્ટોપિયન યુએ નોવેલ્સ જેમ કે હંગર ગેમ્સ?
હા, એ આજના યુવાનોની ચિંતાઓ જેમ કે અસમાનતા, પર્યાવરણીય સંકટ, સરકારી નિયંત્રણ, એ બધાને પ્રતિબિંબિત કરે છે. આ શૈલીઓનું આકર્ષણ એ છે કે તે પરિચિત માળખું આપે છે, પણ તેમાં નવીનતા માટે પૂરો અવકાશ હોય છે.
તો ભવિષ્ય તરફ નજર કરીએ તો રેનોલ્ડ્સ શું કહે છે વર્તમાન અને ભવિષ્યની દિશાઓ વિશે?
બે મુખ્ય મુદ્દાઓ પર ભાર છે, વૈશ્વિકરણ અને ડિજિટલ ક્રાંતિ. વૈશ્વિકરણને કારણે પુસ્તકો હવે દુનિયાભરમાં સહેલાઈથી પહોંચે છે, અનુવાદ થાય છે.
એ તો સારી વાત કહેવાય.
હા, પણ એની સાથે એક ભય પણ છે. પશ્ચિમી સંસ્કૃતિ અને બજારનું વર્ચસ્વ વધી શકે અને સ્થાનિક વાર્તાઓ, સ્થાનિક સંસ્કૃતિઓ દબાઈ જાય. એટલે જ ડાયવર્સિટી, વિવિધતાનું પ્રતિનિધિત્વ ખૂબ જ મહત્વનું બની ગયું છે. આપણે એવા પુસ્તકોની જરૂર છે જેમાં અલગ અલગ પૃષ્ઠભૂમિના અલગ અલગ અનુભવો ધરાવતા પાત્રો હોય.
સાચી વાત છે. અને બીજો મુદ્દો, ડિજિટલ ક્રાંતિ, ઇ બુક્સ, એપ્સ.
હા, આ ટેકનોલોજી બાળ સાહિત્યને બદલી રહી છે. ઇ બુક્સ, ઇન્ટરેક્ટિવ સ્ટોરીઝ, ગેમ્સ, વાર્તા કહેવાના નવા રસ્તા ખુલી રહ્યા છે. રેનોલ્ડ્સ આને સકારાત્મક રીતે જુએ છે. તેઓ કહે છે કે ટેકનોલોજી સાહિત્યનો અંત નથી, પણ તેનું પરિવર્તન છે.
એટલે કે નવી શક્યતાઓ પણ છે.
ચોક્કસ, પણ સાથે ચિંતાઓ પણ છે. સ્ક્રીન ટાઈમ, ધ્યાન ભંગ થવું, બધું બહુ વ્યાપારી બની જવું, આ પણ પડકારો છે. એટલે જ એમનો વિચાર સંતુલિત છે. ડિજિટલ ટેકનોલોજી બાળ સાહિત્યનો નાશ નથી કરી રહી, પરંતુ તેને પરિવર્તિત કરી રહી છે. પડકારોની સાથે વાર્તા કહેવાની નવી શક્યતા ઊભી કરી રહી છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો મુખ્ય શીખ કે સંદેશ તારવવા હોય તો શું કહી શકાય?
સૌથી પહેલી અને મહત્વની વાત, બાળ સાહિત્યની સાંસ્કૃતિક શક્તિને ઓછી ના આંકવી જોઈએ. એ માત્ર મનોરંજન નથી, એ બાળકોના મૂલ્યો, એમની દુનિયાને જોવાની દ્રષ્ટિ, એમની ઓળખ, આ બધું ઘડવામાં બહુ ઊંડી અસર કરે છે.
બીજું, બાળપણનો ખ્યાલ સમય સાથે બદલાયો છે અને સાહિત્ય એનો અરીસો છે.
હા, પહેલા બાળકને નાનો પુખ્ત ગણતા, પછી એકદમ નિર્દોષ માનવા લાગ્યા, અને હવે આપણે બાળકની પોતાની વિચારશક્તિ, એની લાગણીઓ, એની જરૂરિયાતોને વધુ સમજી રહ્યા છીએ. સાહિત્ય આ બદલાવ દર્શાવે પણ છે અને એને પ્રભાવિત પણ કરે છે.
અને પેલી જૂની ચર્ચા, મનોરંજન વિરુદ્ધ શિક્ષણ.
રેનોલ્ડ્સ કહે છે કે આ બંને વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે, પણ શ્રેષ્ઠ બાળા સાહિત્ય એ છે જે આ બંને કરી શકે, આનંદ પણ આપે અને વિચારવા પણ મજબૂર કરે, જે બાળકની બુદ્ધિનું સન્માન કરે. જેમ એમણે કહ્યું, શ્રેષ્ઠ બાળ સાહિત્ય યુવાન વાચકોની બુદ્ધિનું સન્માન કરે છે જ્યારે તેમની વિકાસલક્ષી જરૂરિયાતો અને ભાવનાત્મક વાસ્તવિકતાઓને સ્વીકારે છે.
અને ચોથો ખૂબ અગત્યનો મુદ્દો, પ્રતિનિધિત્વ અને ઓળખ.
બરાબર. બાળકો વાર્તાઓમાં પોતાની જાતને શોધતા હોય છે. જ્યારે તેઓ પોતાના જેવા, પોતાની સંસ્કૃતિ જેવા પાત્રો જુએ છે ત્યારે એમનો આત્મવિશ્વાસ વધે છે, અને જ્યારે તેઓ પોતાનાથી અલગ પાત્રો અને સંસ્કૃતિઓ વિશે વાંચે છે ત્યારે એમની દુનિયા વિશાળ બને છે, સહાનુભૂતિ વધે છે. એટલે જ પુસ્તકોમાં વિવિધતા, સર્વસમાવેશકતા બહુ જરૂરી છે.
આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં શું ઉપયોગ, જેમ કે શિક્ષકો માટે?
શિક્ષકો માટે આ સમજ બહુ કામની છે. વર્ગમાં કયા પુસ્તકો લાવવા, એવા પુસ્તકો જે માત્ર વિષયવસ્તુ ન શીખવે પણ વિદ્યાર્થીઓને જોડે, એમની જિજ્ઞાસા સંતોષે, એમના જીવનના અનુભવોને સ્પર્શે. ક્લાસ લાઇબ્રેરીમાં વિવિધતા લાવવી, ચિત્રોને કેવી રીતે વાંચવા એ શીખવવું, જટિલ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પુસ્તકોનો ઉપયોગ કરવો.
અને માતા પિતા કે વાલીઓ માટે?
એ લોકો પણ વધુ સજાગ બની શકે. બાળકો માટે પુસ્તક પસંદ કરતી વખતે વિચારી શકે, આ પુસ્તક કયા મૂલ્યો શીખવે છે, શું આ મારા બાળકની દુનિયાને મોટી કરશે. માત્ર વાંચી સંભળાવવાને બદલે એના પર વાત કરવી, સવાલો પૂછવા, બાળકના વિચારો જાણવા, જેને ડાયલોજિક રીડિંગ કહે છે, એ બહુ ફાયદાકારક છે.
પણ બાળકની પસંદગીનો આદર કરવો પણ જરૂરી છે ખરું ને?
અરે ચોક્કસ. બધું આપણે જ નક્કી નથી કરવાનું, બાળકની રુચિ શું છે એ જાણવું અને એને માન આપવું પણ એટલું જ મહત્વનું છે. કદાચ થોડું માર્ગદર્શન આપી શકાય.
પુસ્તકાલયકારોની ભૂમિકા પણ મહત્વની બની જાય છે.
હા, એ લોકો એવા સંગ્રહો બનાવી શકે જે સમાજના બધા વર્ગોને, બધી સંસ્કૃતિઓને સ્થાન આપે. ડિજિટલ સંસાધનોને પણ સામેલ કરવા અને દરેક બાળકને તેની જરૂરિયાત મુજબનું વાંચન મળી રહે તે જોવું.
અને આપણે સૌ સામાન્ય વાચકો માટે?
આપણા માટે આ એક તક છે, આપણા બાળપણના વાંચનને ફરીથી જોવાની. એ વાર્તાઓએ આપણને શું શીખવ્યું, આજે એ આપણને કેવી લાગે છે. કદાચ કોઈ જૂની ભૂલાઈ ગયેલી વાર્તા આજે નવા અર્થ સાથે આપણી સામે આવે.
ખરેખર તો આજના આ વિમર્શ પરથી હું એ શીખ્યો કે બાળ સાહિત્યને હળવાશથી ન લેવાય. એ એક ગંભીર, શક્તિશાળી માધ્યમ છે. અને મને એ વાતનું આશ્ચર્ય થયું કે કેવી રીતે બાળકો માટેનું સાહિત્ય ઘણીવાર મુશ્કેલ કે વિવાદાસ્પદ ગણાતા મુદ્દાઓને પણ પુખ્ત સાહિત્ય કરતાં વધુ સીધી રીતે સ્પર્શી શકે છે.
અને મારો મુખ્ય સંદેશ એ છે કે બાળ સાહિત્યને સમજવું એટલે સમાજને, એની આશાઓને, એની ચિંતાઓને સમજવું. એ માત્ર મનોરંજન કે શિક્ષણનું સાધન નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં સંસ્કૃતિનું નિર્માણ થાય છે અને ભવિષ્ય ઘડાય છે. બાળકો સાથે પુસ્તકો વહેંચવા એક મોટી જવાબદારી પણ છે અને તક પણ.
અને અંતે શ્રોતાઓનો એક વિચાર મૂકીને જઈએ. જેમ જેમ ટેકનોલોજી વાર્તા કહેવાના નવા સ્વરૂપો, જેમ કે ઇન્ટરેક્ટિવ એપ્સ, ઓગમેન્ટેડ રિયાલિટી સ્ટોરીઝ વગેરે લાવી રહી છે, ત્યારે શું આ નવા માધ્યમો છાપેલા પુસ્તકો જેવી જ સાંસ્કૃતિક અસર, એ જ ઊંડાણ લાવી શકશે? શું તે બાળકોના મૂલ્યો અને વિશ્વ દૃષ્ટિકોણને એ જ રીતે ઘડી શકશે? આના પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.